શ્રોતા મિત્રો, આ વર્ષે આગામી અઠવાડિયું જુલાઈ 4 થી જુલાઈ 10 ઓસ્ટ્રેલિયામાં સ્લીપ અવેરનેસ વીક તરીકે મનાવવામાં આવનાર છે, જેના સંદર્ભે આજે કાર્યક્રમમાં આપણે સ્લીપ ડિસઓર્ડર એટલે કે સ્લીપ એપનિયાને લગતી માહિતી વિશે વાત કરીશું. મિત્રોને જણાવવાનું કે આ સમગ્ર માહિતી અમે ઇન્ટરનેટ પરથી તથા વિવિધ ન્યૂઝ પેપર્સમાંથી એકત્ર કરેલ છે. શ્રોતા મિત્રો, ઊંઘને લગતી વિવિધ બીમારી વિશે આપણે સૌ જાણીએ છીએ. ઊંઘ ન આવવી, ઊંઘ વધુ પડતી આવવી, ઊંઘમાં ચાલવું, ઊંઘમાં બોલવું, નસકોરા બોલાવવા, આ બધા પ્રોબ્લેમ્સને સ્લીપ ડિસઓર્ડર કહેવાય છે. આજના આ સેગમેન્ટમાં આપણે આવી જ ઊંઘને લગતી એક બીમારી, જેના વિશે આપણે દરેક ઘરમાં ચર્ચા થતી હોય છે, નસકોરા બોલાવવાની બીમારી, એની ચર્ચા કરીશું. આમ તો આપણે નસકોરા બોલાવવાની વસ્તુને એક મજાકની રીતે લેતા હોઈએ છીએ, પણ ખરેખર આ એક મજાકની વસ્તુ નથી, પણ એ આ એક ગંભીર સમસ્યા છે અને જેને ઇગ્નોર કરી શકાય એમ નથી. સ્લીપ એપનિયાની બીમારીથી મોટાભાગે 50 અને તેથી વધુ વયના 50% પુરુષો અને 20% મહિલાઓ ભોગ બને છે. સ્લીપ એપનિયામાં શ્વાસ નળી સાંકડી થઈ જાય છે, જેથી શ્વસન તંત્રમાં પર્યાપ્ત પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી અને તેના લીધે શ્વસન માર્ગ બંધ થઈ જાય છે. આ શ્વસન માર્ગને ખોલવા માટે વ્યક્તિ પડખું બદલે છે અને પછી જે શ્વાસ લે છે તેના લીધે નસકોરા બોલવાના ચાલુ થાય છે. આ સાયકલ રાતભર 35-40 વખત રિપીટ થાય છે. જ્યારે આ સમસ્યા કાયમી સ્વરૂપ ધારણ કરે છે ત્યારે શરીરમાં ઓક્સિજનની કાયમી તંગી ઊભી થાય છે અને તેને કારણે આપણા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે, જે હૃદય પર દબાણ લાવે છે અને એના લીધે નસકોરાની સમસ્યા ઊભી થાય છે. મિત્રો, જો તમારે ઊંઘમાં નસકોરા બોલે છે તો એ હવે લાઇટલી લેવાની વસ્તુ નથી. તાજેતરમાં જ એક સંશોધન પ્રમાણે ભારે નસકોરા બોલાવવાથી શ્વાસ લેવામાં અવરોધો ઊભા થાય છે અને ઊંઘમાં જ મોત થઈ શકે છે એવું સાબિત કરવામાં આવ્યું છે. દાંપત્ય અને પારિવારિક જીવનમાં ખલેલ પાડનાર નસકોરા બ્લડ પ્રેશર, હૃદય રોગો, એના ઉપરાંત હૃદય અને માથાના દુખાવા, શ્વાસ લેવામાં તકલીફ, લકવો, આના જેવી ખતરનાક બીમારીઓને નોતરે છે અને આનાથી વધુ નસકોરા શરીરને એટલું નુકસાન પહોંચાડે છે કે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. ઘરમાં મમ્મી પપ્પા અથવા દાદા દાદી રાત્રે જોર જોરથી નસકોરા બોલાવતા હોય એવો અનુભવ આપણને બધાને જ છે. ઘણીવાર નાના બાળકોના પણ નસકોરા બોલતા હોય છે. દરેક માનવીના નસકોરા ક્યારેક ને ક્યારેક જરૂર બોલે છે અને જ્યારે આપણે ઘરમાં ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે બધા નકારો ભરે છે કે હું ક્યારેય નસકોરા બોલાવતો કે બોલાવતી નથી અને એ હાસ્યનો વિષય બની જાય છે. ઘણા લોકોને ઊંઘમાં નસકોરા બંધ થઈ જાય છે, તે લોકો મો માટે શ્વાસ લે છે. નાક માટે શ્વાસ લેવાતો હોય ત્યારે જે નસકોરું બોલે એમાં કશીક અડચણ ઊભી થાય તો મો માટે શ્વાસ લેવાતો હોય છે. ગળામાં આવેલા સ્વરયંત્રના પડદા અડચણ કરે તો શ્વાસમાં લેવાતી હવા રોકાઈ જાય છે, એટલે કે શ્વાસ રોકાઈ જાય છે. શ્વાસ રોકાઈ જાય એ તો ચાલે જ નહીં, અને શ્વાસ ન ચાલે તો ફેફસામાં હવા ન જાય. ફેફસા હવામાંથી પ્રાણવાયુ ખેંચી ન શકે અને ફેફસાને પ્રાણવાયુ ન મળે તો એમાંથી પસાર થતા લોહીમાં પ્રાણવાયુ ઉમેરાય નહીં અને આવું લોહી આખા શરીરમાં ફરતું રહે તો પણ કોઈ કોષને પ્રાણવાયુ આપી જ ન શકે. શરીરના દરેક કોષોને સતત પ્રાણવાયુ જોઈએ છે અને જો પ્રાણવાયુ ન મળે તો આ કોષો મૃત્યુ પામવા લાગે છે. જેટલા કોષો મૃત્યુ પામે એ ભાગ નકામો બનતો જાય છે. એમ કરતા હૃદય, મગજ વગેરેમાં પ્રાણવાયુની અછત થાય તો હૃદય અને મગજની કામગીરી બંધ થઈ જાય તો પણ આપણે મૃત્યુ પામી શકીએ છીએ. આવું જોખમ ટાળવા માટે ફેફસા વધારે જોર કરીને શ્વાસમાં હવા ખેંચવા તથા બહાર કાઢવાનો પ્રયાસ કરે છે અને પરિણામે હવા પેલા અવરોધની આસપાસથી બળપૂર્વક પસાર થાય છે અને પરિણામે ધ્રુજારી થાય છે. આ ધ્રુજારી અવાજ કરે છે. સ્વરયંત્રમાં આવેલા મુલાયમ સ્નાયુઓના દાંતામાંથી હવા પસાર થાય તો આપણો અવાજ નીકળે છે. એ જ રીતે ઊંઘમાં નાક કે ગળામાં અવરોધ વચ્ચેથી શ્વાસ લેવાય તો જે ધ્રુજારી સર્જાય છે એના લીધે વ્યક્તિ નસકોરા બોલાવવાનું શરૂ કરે છે. આ અવરોધ જેટલો મોટો હોય, હવા જેટલા જોરથી શ્વાસમાં લેવાતી હોય એટલો નસકોરાનો અવાજ મોટો અને ઘોઘરો સંભળાય છે. જ્યારે વ્યક્તિને ખૂબ થાક લાગ્યો હોય ત્યારે નાક અને ગળાના સ્વરયંત્રના સ્નાયુઓ સાવ ઢીલા પડી જવા નસકોરા વધુ બોલે છે અને જે વ્યક્તિને શ્વાસની તકલીફ હોય તેને કાયમ શ્વાસમાં અવરોધ રહે છે. મિત્રો, નસકોરા બોલાવવાની પ્રક્રિયાને તબીબી દ્રષ્ટિએ બે પ્રકારે જોવામાં આવે છે, જેમાંથી એક છે સામાન્ય નસકોરા, જેને આપણે સિમ્પલ સ્નોરિંગ કહીએ છીએ. આવા નસકોરા ઘણી વખતે વધારે પડતા શ્રમ અને થાક્યા પછી ઊંઘમાં બોલે છે, તેને મોટે ભાગે નિર્દોષ માનવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહેવાય છે. આ પ્રકારની ઊંઘમાં નસકોરા સતત બોલતા નથી, પણ તેની સાથે શ્વાસ લેવાની પ્રક્રિયા વારંવાર બદલાય છે અને ઘણીવાર વ્યક્તિ થોડીક વાર માટે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. આ પ્રકારે નસકોરા બોલાવવાની પ્રક્રિયાને સ્લીપ ડિસઓર્ડર્ડ બ્રીધિંગ કહેવાય છે, જેમાં હવા ફેફસા સુધી પહોંચતી નથી અને શ્વસન ક્રિયા રોકાઈ જાય છે. ઊંઘની પેટર્ન જાણવાથી જ ડોક્ટરને સામાન્ય નસકોરા છે અથવા તો ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે કે નહીં એનો સામાન્ય ખ્યાલ આવી જાય છે. મિત્રો, નસકોરાનું ચોક્કસ કારણ જાણવા માટે દર્દીનું વજન, થાઇરોઇડના ટેસ્ટ અને સાઇનસની તકલીફ માટે એક્સરે કે સીટી સ્કેન કરાવવામાં આવે છે. ઊંઘ દરમિયાન ઓક્સિજન કેટલો ઘટી જાય છે તથા તેની તીવ્રતા જાણવા માટે દર્દી ઊંઘતા હોય ત્યારે સ્લીપ સ્ટડી કરવામાં આવે છે. તેની મદદથી ઊંઘ દરમિયાન ઓક્સિજનનું પ્રમાણ કેટલી વખત અને કેટલા પ્રમાણમાં ઘટ્યું તેની તથા નાડીમાં થતા વગેરે ફેરફાર, મગજની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં થતા ફેરફાર વગેરે જાણી શકાય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઊંઘમાં નસકોરા બોલાવતા લોકો પર જીવલેણ સ્ટ્રોકનું જોખમ બમણું થઈ જાય છે. આખી રાત નસકોરા બોલાવતા લોકોના લોહીમાં ગઠ્ઠા જામવાની શક્યતા બમણી થઈ જાય છે. આ ઉપરાંત નસકોરા બોલાવતા લોકોમાં હૃદયરોગ થવાની સંભાવના પણ 80% જેટલી વધી જાય છે. હાઈ બીપી, હાઇપરટેન્શન, હૃદયરોગ તથા લકવાના હુમલાનું પ્રમાણ વધુ રહે છે. નસકોરા બોલાવનાર વ્યક્તિ ગસગસાટ ઊંઘી ન શકે એટલા માટે એમની ઊંઘ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરા બોલાવતી હોય તો એના મગજને ઓછો આરામ મળે છે, પરંતુ લોકો એવું માનતા હોય છે કે નસકોરા સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિંદ્રામાં હોય છે. તબીબી દ્રષ્ટિએ આ માન્યતા તદ્દન ખોટી છે. સૂતા પહેલા એટલીસ્ટ 2 કલાક પહેલા જમવું, ઓવર ઇટિંગ ન કરવું, સુવાના 1 કલાક પહેલા લિક્વિડ્સ લેવાનું ટાળવું અને આ બધા જ પ્રયત્નો છતાં પણ જો તમને આ સમસ્યામાંથી ઉકેલ ન મળતો હોય, આ સમસ્યા દૂર ન થતી હોય, તો તમે નજીકના જીપીનો સંપર્ક કરી શકો છો.